એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ગુજરાતી સાહિત્યના ઇતિહાસના એક એવા ખૂણામાં જઈ રહ્યા છીએ જ્યાં સર્જનની વાત નથી, પણ સર્જનને સાચવવાની, એને રજૂ કરવાની મથામણની વાત છે. હા, વાત છે પ્રાચીન કાવ્યોના સંપાદન અને પ્રકાશનની. જરા વિચારો, સેંકડો વર્ષ જૂની હાથથી લખેલી પોથીઓ મળે, પણ એમાં સમયની ધૂળ તો હોય જ, સાથે સાથે લૈયાઓની ભૂલો પણ ભળેલી હોય. હવે આવી સ્થિતિમાં મૂળ કવિ શું કહેવા માંગતા હતા? એમની વાણીને આજના વાચક સુધી પહોંચાડવી કઈ રીતે? આ સવાલ, આ મૂંઝવણ 19મી સદીના ગુજરાતમાં પણ હતી જ, અને એના પર ખૂબ ઊંડાણથી વિચાર કરનાર એક અવાજ હતો નવલરામ લક્ષ્મીરામ પંડ્યાનો. 1886માં એમણે એક લેખ લખેલો. આજે આપણે એ લેખના આધારે સમજવાની કોશિશ કરીશું કે ભાઈ પ્રાચીન કાવ્યોના સંશોધનની સાચી રીત કઈ હોઈ શકે, તે સમય શું ચર્ચાઓ ચાલતી હતી. તો આજની આપણી આ ચર્ચાનો મુખ્ય હેતુ એ જ છે કે નવલરામ પંડ્યાએ એ લેખમાં શું વિચારો રજૂ કર્યા, એમની દલીલો શું હતી, અને ગુજરાતી સાહિત્યના સંશોધન ક્ષેત્રે એમનું શું પ્રદાન રહ્યું. ચાલો આમાં ઊંડા ઉતરીએ. શરૂઆત ક્યાંથી થઈ? વાત એમ હતી કે એક ચોક્કસ પ્રકાશન શરૂ થયું હતું. રાવ સાહેબ હરગોવનદાસ દ્વારકાદાસ અને શાસ્ત્રી નાથાશંકર પૂજાશંકર આ બે જણ એક ત્રિમાસિક પત્રિકા ચલાવતા હતા.
હા બરાબર, આ ત્રિમાસિક વો તેઓ આપણા જૂના ગુજરાતી કાવ્યો પ્રકાશિત કરતા હતા. જેમ કે પહેલા અંકમાં એમણે હારમાળા છાપી, પછી બીજા અંકમાં પ્રેમાનંદની અંગદવિષ્ટિ, અને ત્રીજા અંકમાં નરસિંહ મહેતાના પદો આવ્યા. ગોવિંદગમન, દાણલીલા વગેરે લગભગ 80-90 પાનાનું એ પ્રકાશન રહેતું.
અને સાંભળ્યું છે કે જેવી હારમાળા છપાઈ કે તરત જ સાહિત્ય જગતમાં એક મોટો વિવાદ શરૂ થઈ ગયો, ખરું ને?
બિલકુલ. મુખ્ય ચર્ચા એ હતી કે આ હારમાળા લખી કોણે, શું એ ખરેખર પ્રેમાનંદની જ રચના છે? આના પર તો ગુજરાતી જેવા છાપાઓમાં અને બુદ્ધિપ્રકાશમાં બહુ લાંબી દલીલો ચાલી. પણ અહીં ખબર છે, નવલરામ એક જુદો જ મુદ્દો ઉઠાવે છે, કદાચ વધુ પાયાનો મુદ્દો. એમનું કહેવું એમ હતું કે ભાઈ કરતા કોણ છે એ નક્કી કરવું જરૂરી છે, એમાં ના નહીં, પણ એ પહેલાં એ તો જુઓ કે આ કાવ્યોનું સંશોધન કઈ રીતે થયું છે, એને છાપવા માટે પદ્ધતિ કઈ વાપરી છે. જો એ પદ્ધતિ પર વાત થઈ હોત ને તો કરતા કોણ છે એ શંકાનું સમાધાન પણ કદાચ સહેલાઈથી મળી જાત.
રસપ્રદ વાત છે. તો એવી કઈ સંપાદન પદ્ધતિ હતી જેના પર નવલરામ આટલું ધ્યાન દોરી રહ્યા હતા? શું હતું એમાં?
જુઓ, એ સમયના જે સંપાદકો હતા, ખાસ કરીને હરગોવનદાસ અને નાથાશંકર શાસ્ત્રી, એ લોકો યુરોપિયન વિદ્વાનોની જે પદ્ધતિ હતી એને અનુસરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. યુરોપમાં ત્યારે શું હતું કે જે જૂના ગ્રીક, લેટિન કે બીજા ક્લાસિકલ ગ્રંથો હતા એના સંપાદન માટે એક ચોક્કસ નિયમ પ્રચલિત બન્યો હતો.
અચ્છા,
અને એ નિયમ શું હતો?
નિયમ એમ હતો કે કોઈ જૂના ગ્રંથની જેટલી મળે એટલી હસ્તપ્રતો, એટલે કે આપણી પ્રતો, ભેગી કરવાની, પછી એ બધી પ્રતોને સરખાવવાની અને નક્કી કરવાનું કે કઈ પ્રત સૌથી જૂની અને આમ સૌથી શુદ્ધ લાગે છે, પછી એ શુદ્ધ પ્રતને મુખ્ય આધાર બનીને આખો ગ્રંથ છાપી દેવાનો. અને હા, જો બીજી પ્રતોમાં કંઈ જુદો પાઠ મળે, જેને પાઠાંતર કહીએ, તો એને નીચે ટિપ્પણમાં એટલે કે ફૂટનોટમાં નોંધી દેવાનો. પણ મુખ્ય વાત એ કે સંપાદકે પોતાની બુદ્ધિથી મુખ્ય પ્રતમાં કોઈ જ ફેરફાર કરવાનો નહીં, ભલે ને એમાં કોઈ ભૂલ દેખાતી હોય. એક રીતે જોઈએ તો આ પદ્ધતિ ખૂબ જ, એમ કહીએ કે, શાસ્ત્રીય અને નિષ્ઠાવાન લાગે છે. સંપાદક પોતાની મરજી ચલાવી ન શકે, મૂળ કૃતિ જેવી હોય તેવી જ રજૂ થાય. પણ શું એમાં એક પ્રકારની વૈજ્ઞાનિક નિષ્પક્ષતા ન હતી? મતલબ કે લૈયાની ભૂલો સુધારવા જતાં ક્યાંક સંપાદક પોતે ભૂલ ન કરી બેસે, એ ડર પણ સાચો જ ગણાય ને?
તમારો સવાલ બરાબર છે, અને આ જ એ પદ્ધતિનો દેખીતો મજબૂત પક્ષ હતો કે ભાઈ નિષ્પક્ષતા રહે અને મૂળ પ્રતને વફાદારી. પણ નવલારામ અહીં એક બહુ જ સૂક્ષ્મ પણ મહત્વનો ભેદ પાડે છે. એ કહે છે કે યુરોપિયન વિદ્વાનો જે ગ્રીક, લેટિન કે સંસ્કૃત ગ્રંથો પર કામ કરતા હતા, એ ભાષાઓ કેવી હતી? એકદમ સુસ્થાપિત, સંસ્કારી, વ્યાકરણના નિયમોવાળી. અને એના લૈયાઓ પણ સામાન્ય રીતે વિદ્વાન હોય, બહુ જ સાવચેત રહે. એમના માટે તો નાની સરખી ભૂલ કરવી, જેમ કે રસ્વનો દીર્ઘ કરવું, એ પણ પાપ ગણાતું.
અચ્છા,
અને એની સામે આપણા ગુજરાતી કાવ્યો ઉતારનારા લૈયાઓ કેવા હતા? નવલરામ જે અવલોકન કરે છે એ મુજબ પરિસ્થિતિ ઘણી જુદી હતી. આપણા ગુજરાતી કાવ્યોની પ્રતો ઉતારનારા મોટાભાગના લહિયાઓ એ વિદ્વાન ન હતા. એ લોકો કવિતાનો છંદ એટલે કે પદ્યબંધ કે એનો અર્થ બરાબર ન સમજે તો શું કરે? પોતાની સમજણ મુજબ ફેરફાર કરી નાખે અને એમાં એમને કંઈ ખોટું પણ ન લાગે. પરિણામે એમની પ્રતોમાં અસંખ્ય હસ્તદોષ એટલે લખવાની સીધી ભૂલો અને બુદ્ધિદોષ એટલે કે અર્થ કે છંદ સમજ્યા વગર કરેલા ફેરફાર પુષ્કળ જોવા મળે. નવલરામ તો ત્યાં સુધી કહે છે કે ઘણા લહિયાઓ તો પ્રતને છેડે લખતા પણ ખરા કે જેવો આવડ્યો તેવો ઉતારો કર્યો છે, ભૂલચૂક માફ કરજો. આ શું બતાવે છે? એમની કામ કરવાની રીત જ જુદી હતી.
ઓહ, એટલે નવલરામનો કહેવું એમ હતું કે જે યુરોપિયન પદ્ધતિ હતી, જે કદાચ સાવચેત લહિયાઓ દ્વારા લખાયેલી ક્લાસિકલ ભાષાઓ માટે યોગ્ય હતી, એને આંખ મીચીને ગુજરાતી જેવી ભાષા પર લાગુ કરીએ તો આપણે કવિની મૂળ વાતને બદલે લહિયાઓની ભૂલો અને એમના મનસ્વી ફેરફારોને જ શાસ્ત્રીયતાના નામે કાયમી બનાવી રહ્યા હતા. આ તો ખરેખર મોટી સમસ્યા કહેવાય.
બરાબર, આ જ નવલરામનો મુખ્ય તર્ક હતો અને આ જ એમની સૂક્ષ્મ દૃષ્ટિ હતી. એમણે જોયું કે પદ્ધતિ પોતે કદાચ ખરા જ નથી, પણ એનો સંદર્ભ સમજ્યા વગર ઉપયોગ કરવો એ ભૂલ ભરેલું છે. એ સ્પષ્ટ કહે છે કે માત્ર એક લહિયાની પ્રતને, ભલે એ ગમે તેટલી શુદ્ધ લાગતી હોય, એને જ પરમ પ્રમાણ માની લઈએ તો આપણા પ્રેમાનંદ જેવા ઉત્તમ કવિઓની વાણી પણ લંગડી, લૂલી અને વખતે અર્થ તથા રસદોષવાળી બનીને વાચકો સુધી પહોંચે. જોકે નવલરામ એ પણ સ્પષ્ટ કરે છે કે તેઓ પેલી કાવ્ય દોહન જેવી પદ્ધતિના પણ વિરોધી હતા. હા, એમાં શું થતું કે સંપાદકો કવિની મૂળ રચનાને પોતાની મરજી મુજબ શણગારવા જતા અને વધુ પડતા ફેરફારો કરી નાખતા. એ પણ ખોટું.
તો આ બંને છેડા થયા. એક તરફ લહિયાની ભૂલો સાથેની પ્રતને જ વળગી રહેવું અને બીજી તરફ સંપાદક પોતાની મરજી મુજબ ફેરફાર કરે. આ બેની વચ્ચે નવલરામે કયો રસ્તો સૂચવ્યો? એમણે શું કહ્યું?
નવલરામનો માર્ગ છે ને એ વ્યવહારુ અને સમતોલ હતો. એમનું સૂચન એમ હતું કે સંપાદકે શું કરવું જોઈએ? બે ચાર સારી જૂની પ્રતો મેળવવી, પછી એ પ્રતોને ધ્યાનથી સરખાવવી. જ્યાં છંદ એટલે કે પદ્યબંધ બરાબર જળવાતો હોય અને અર્થ પણ સ્પષ્ટ થતો હોય એવો પાઠ પસંદ કરવો, અને જો કોઈ એક પ્રતમાં દેખીતી રીતે ભૂલ લાગતી હોય તો બીજી પ્રતોના આધારે એને સુધારવામાં સંકોચ ન રાખવો. ટૂંકમાં, કોઈ એક લહિયાને ભગવાન માની લેવાની જરૂર નથી. પ્રયત્ન એ કરવાનો કે કવિ શું કહેવા માંગતા હતા એ સમજાય. હા, એ પણ સ્વીકારે છે કે જો કોઈનો હેતુ ફક્ત પુરાતત્વ સંશોધન માટે જ કોઈ પ્રત છાપવાનો હોય તો કદાચ એને જીવી છે તેવી છાપવી યોગ્ય છે, કારણ કે ભવિષ્યના અભ્યાસીઓને તે કામ લાગી શકે. પણ જો સામાન્ય વાચકો માટે ગ્રંથ તૈયાર કરવો હોય તો એ વાંચવામાં સહેલો, અર્થપૂર્ણ અને કાવ્યનો આનંદ આપે એવો હોવો જોઈએ.
અને હારમાળાના કિસ્સામાં કદાચ આ જ થયું હશે. એનો પાઠ એટલો અટપટો અને તૂટક હશે કે વાચકોને મજા ન આવી અને એના કારણે જ કર્તાપણાનો વિવાદ વધુ વકર્યો.
બરાબર, નવલરામ એ તરફ ઇશારો કરે છે કે હારમાળાનો પાઠ ઠેક ઠેકાણે એટલો ખંડિત અને અસ્પષ્ટ હતો કે લોકોને સહેલાઈથી શંકા ગઈ કે ભાઈ, આ પ્રેમાનંદ જેવા મોટા કવિની કલમ ન હોઈ શકે. જો સંપાદકોએ જુદી જુદી પ્રતો સરખાવીને એક સારો વાંચી શકાય એવો પાઠ તૈયાર કર્યો હોત તો કદાચ આ વિવાદ આટલો ઉગ્ર ન બન્યો હોત. એટલે સંશોધન પદ્ધતિની ખામીએ કર્તાપણાના વિવાદને વધુ જટિલ બનાવ્યો.
પણ આમાં એક રસપ્રદ વાત એ પણ છે કે નવલરામ પોતે જ નોંધે છે કે કદાચ સંપાદકોને પણ ધીમે ધીમે પોતાની પદ્ધતિની મર્યાદા સમજાઈ હશે. કંઈક બદલાવ આવ્યો હતો ખરો એમના કામમાં.
હા, અને નવલરામ એ બહુ નિષ્પક્ષતાથી નોંધે છે. એ કહે છે કે ત્રિમાસિકના બીજા અને ખાસ કરીને ત્રીજા અંકમાં જે કૃતિઓ છપાઈ એમાં પદ્યબંધ એટલે કે છંદની શુદ્ધિ તરફ વધુ ધ્યાન અપાયું હોય એવું લાગે છે. જ્યાં શબ્દો ખૂટતા હતા કે પાઠ તૂટતો હતો ત્યાં એમણે અન્ય પ્રતોના આધારે કે કદાચ પોતાની સમજણથી શબ્દો ઉમેરીને એને કૌંસમાં મૂકવાની પ્રથા શરૂ કરી. નવલરામ આ ફેરફારને આવકારે છે. એ કહે છે કે આનાથી જે ત્રીજા અંકમાં નરસિંહ મહેતાના પદો છપાયા એ વાંચવામાં વધુ સહજ અને આનંદદાયક બન્યા હતા.
ઓહ, એટલે સંપાદકો પણ કદાચ આ ચર્ચામાંથી અને પોતાના અનુભવમાંથી શીખી રહ્યા હતા એમ કહી શકાય.
હા, સંભવ છે. જો કે નવલરામ એક બીજી વાત પણ નોંધે છે. એ કહે છે કે ત્રીજા અંકમાં નરસિંહ મહેતાના પદો માટે પાઠાંતરો એટલે કે વેરિયન્ટ રીડિંગ્સ આપવામાં આવ્યા ન હતા. એમનું અનુમાન એવું છે કે કદાચ સંપાદકોને નરસિંહના પદોની એક જ પ્રત મળી હશે એટલે પાઠાંતર આપવાનો સવાલ જ નહોતો. પણ તેઓ ભારપૂર્વક ભલામણ કરે છે કે જ્યારે એકથી વધુ પ્રતો મળે ત્યારે મહત્વના પાઠાંતરો ફૂટનોટમાં આપવાનો જે મૂળ નિયમ હતો એ જાળવી રાખવો જોઈએ. એનાથી અભ્યાસ કરનારાઓને સંશોધનમાં મદદ મળે છે.
બરાબર. સંપાદન પદ્ધતિ સિવાય નવલરામે ભાષાના મુદ્દે પણ એક મહત્વનો વાંધો ઉઠાવ્યો હતો, ખાસ કરીને પેલું પ્રાંત ભેદને લઈને. એ શું વાત હતી?
હા, આ મુદ્દો પણ ખૂબ જ અગત્યનો છે અને નવલરામની ભાષાશાસ્ત્રીય સૂચ બતાવે છે. એમણે જોયું કે સંપાદકો ક્યારેક શું કરતા કે પ્રાચીન કાવ્યોમાં કોઈ અજાણ્યો શબ્દ આવે તો ટિપ્પણમાં લખી દે કે આ કાઠિયાવાડી શબ્દ છે અથવા આ ચરોતરી પ્રયોગ છે. નવલરામ આનો સખત વિરોધ કરે છે.
પણ એ સમયમાં પ્રાંત પ્રમાણે ભાષા જુદી નહોતી પડતી. આજે પણ આપણે ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં બોલીમાં ફેર જોઈએ છીએ, તો પછી જૂના કવિઓની ભાષામાં એ ભેદ ન હોય?
નવલરામનો તર્ક આનાથી ઊંડો છે. એ કહે છે કે આપણે આજની પરિસ્થિતિને ભૂતકાળ પર ન લાદી શકીએ. એમનો દ્રઢ મત હતો કે બહુ જૂના સમયમાં, જેમ કે નરસિંહ મહેતાના સમયમાં 15મી સદી કે એ પહેલા, આખા ગુજરાતમાં બોલાતી ભાષા લગભગ એક જ સરખી હતી. એટલું જ નહીં, એ તો જ્હોન બીમ્સ જેવા તે સમયના પ્રખ્યાત ભાષાશાસ્ત્રીઓના સંશોધનનો હવાલો આપીને કહે છે કે એ સમયની ગુજરાતી તો ઉત્તર ભારતની બીજી ભાષાઓ હિન્દી, મરાઠી, બંગાળી, ઓડિયા એની સાથે પણ ઘણી મળતી આવતી હતી. આ બધી એક મોટા ભાષા સમૂહનો ભાગ હતી.
ઓહો, એનો અર્થ એ થયો કે નરસિંહ મહેતાએ કાઠિયાવાડી શબ્દો વાપર્યા એમ કહેવું એ તો ઐતિહાસિક રીતે ભૂલ ભરેલું ગણાય.
નવલરામના મતે બિલકુલ. આમ કહેવાથી આપણે વાચકોને ભાષાના ઇતિહાસ વિશે ગેરમાર્ગે દોરીએ છીએ. જે શબ્દ નરસિંહ મહેતાના સમયે કદાચ આખા ગુજરાતમાં અને કદાચ બહાર પણ સામાન્ય વપરાશમાં હતો તેને પાછળથી કોઈ એક પ્રાંત પૂરતો સીમિત થઈ ગયેલો ગણાવી દેવો એ યોગ્ય નથી. એમનું કહેવું હતું કે જો કોઈ જૂનો શબ્દ આજે કોઈ એક પ્રાંતમાં જ વપરાતો હોય અને બીજે ન સમજાતો હોય તો સંપાદકે ફક્ત એટલું જ નોંધવું જોઈએ કે આ શબ્દનો અર્થ હાલ ફલાણા પ્રાંતમાં આ પ્રમાણે થાય છે. એને મૂળ કવિના સમયનો પ્રાંતભેદ કહેવો એ ભૂલ છે.
અને પેલું ઉચ્ચારણના ભેદનું શું, જે જૂની પ્રતોમાં દેખાય છે?
એના વિશે પણ નવલરામ સ્પષ્ટ કરે છે. એ કહે છે કે ઉચ્ચારણના ભેદો, જેમ કે ડળને બદલે લ કે ડ બોલવો કે સ શ શનો ભેદ ન જાળવવો, આ બધું તો પ્રમાણમાં ઘણું પાછળથી વિકસ્યું છે. જૂની હસ્તપ્રતોમાં જો આવા ભેદ જોવા મળે તો એ મોટે ભાગે મૂળ કવિના સમયના નથી, પણ પાછળથી જે તે પ્રાંતના લૈયાએ પોતાના ઉચ્ચારણ પ્રમાણે લખી દીધું હોય એની અસર છે. એને મૂળ કવિની ભાષાનો પુરાવો ન ગણી શકાય.
આ બધી ઝીણવટભરી ચર્ચા પછી નવલરામ આખરે કયા નિષ્કર્ષ પર પહોંચે છે? એમના સમયમાં એટલે કે 1886માં જે પ્રાચીન કાવ્યો પ્રકાશિત થઈ રહ્યા હતા એને કઈ નજરે જોવા જોઈએ?
અહીં નવલરામ ખૂબ જ પ્રામાણિક અને વાસ્તવવાદી બની જાય છે. એ સ્વીકારે છે કે 19મી સદીમાં બેઠા બેઠા નરસિંહ મહેતા 15મી સદી તો શું, પણ શામળ 18મી સદી કે પ્રેમાનંદ 17મી સદીના સમયમાં પણ ગુજરાતી ભાષાનું સાચું સ્વરૂપ કેવું હતું, એના ઉચ્ચારણો કેવા હતા એ ખાતરીપૂર્વક કોઈ જાણતું નથી. એ જાણવા માટે તો હજુ ઘણી બધી જૂની અને વિશ્વાસપાત્ર પ્રતો શોધવી પડે, એ પ્રકાશિત થાય અને ભાષાશાસ્ત્રીઓ એનો તુલનાત્મક અભ્યાસ કરે ત્યારે જ કંઈક કહી શકાય. એમણે પોતે પ્રેમાનંદના સમય કરતાં પણ 50 વર્ષ જૂની એક સુદામા ચરિત્રની પ્રત જોઈ હતી જેની ભાષા તે સમયે છપાઈ રહેલા નરસિંહ મહેતાના કહેવાતા પદો કરતાં પણ વધુ જૂની લાગતી હતી. આજ બતાવે છે કે મૂળ પાઠ શોધવો કેટલો મુશ્કેલ છે.
તો પછી અંતિમ સલાહ શું? વાચકોએ
અને સંપાદકોએ શું સમજવું જોઈએ?
નવલરામનો સ્પષ્ટ મત છે કે હાલ એટલે કે 1886માં જે પ્રાચીન કાવ્યો છપાય છે એને મૂળ કવિના સમયના અક્ષરે અક્ષર શુદ્ધ પાઠ તરીકે ગણવાની ભૂલ ન કરવી. એના બદલે એમ માનવું વધુ સલામત અને વાજબી છે કે આ પાઠો છે ને એ લેખકો અને લહિયાઓની લાંબી પરંપરામાંથી પસાર થઈને કંઈક અંશે સુધરીને બદલાઈને આજના વાચક માટે થોડા સહેલા બનીને આપણી પાસે પહોંચ્યા છે. એટલે કે તે કવિની મૂળ કૃતિના અર્વાચીનકૃત મતલબ કે મોડર્નાઇઝ્ડ વર્ઝન્સ જેવા સ્વરૂપો છે. સંશોધનની દૃષ્ટિએ આ સમજ જરૂરી છે અને સામાન્ય વાચકો માટે આવા પ્રમાણમાં સુધારેલા અને સુલભ બનેલા પાઠ જ વધુ ઉપયોગી અને આનંદદાયક નીવડે છે.
ખરેખર નવલરામ પંડ્યાની આ વિવેચના એ સાબિત કરે છે કે પ્રાચીન સાહિત્યનું સંપાદન એ કંઈ ખાલી યાંત્રિક પ્રક્રિયા નથી, એ તો એક અત્યંત જવાબદારીભર્યું બૌદ્ધિક કાર્ય છે. એમાં ઇતિહાસની સમજ જોઈએ, ભાષા કઈ રીતે બદલાઈ એનું જ્ઞાન જોઈએ, કવિના હૃદય સુધી પહોંચવાની સહૃદયતા જોઈએ અને વાચકની જરૂરિયાત શું છે એના પ્રત્યે સંવેદનશીલતા પણ જોઈએ. આ બધાનો સમન્વય જરૂરી છે.
સાચી વાત છે. 19મી સદીના ઉત્તરાર્ધમાં જ્યારે ગુજરાતીમાં સંશોધન અને સંપાદનનું શાસ્ત્ર હજુ એમ કહો કે પાંગરી રહ્યું હતું ત્યારે નવલરામે જે મુદ્દા ઉઠાવ્યા અને જે સ્પષ્ટતાથી પોતાની વાત મૂકી એ ખરેખર નોંધપાત્ર છે. એમણે યુરોપિયન પદ્ધતિના આંધળા અનુકરણ સામે ચેતવ્યા, પણ સાથે સાથે પેલું સ્વચ્છંદી સંપાદન હતું એના જોખમો પણ બતાવ્યા. શાસ્ત્રીય શુદ્ધતા અને સામાન્ય વાચકની સુલભતા વચ્ચેનો જે તણાવ એમણે તે સમયે ઓળખી બતાવ્યો એ આજે પણ આપણને વિચારતા કરી મૂકે એવો છે.
અને આ આઠી ચર્ચા આપણને એક મોટા પ્રશ્ન તરફ દોરી જાય છે, જે કદાચ ફક્ત સાહિત્ય પૂરતો સીમિત નથી.
આપણે કોઈ પણ જૂની માહિતી, કોઈ દસ્તાવેજ, કોઈ કલાકૃતિ કે કોઈ પરંપરાનો સામનો કરીએ છીએ ત્યારે આ જ સવાલ ઊભો થાય છે. મૂળ સ્ત્રોતને કેટલા વફાદાર રહેવું અને એને આજના સમય માટે કેટલું પ્રસ્તુત અને સુલભ બનાવવું? શું મૂળને વળગી રહેવામાં આપણે એને એટલું અઘરું બનાવી દઈએ છીએ કે એનો અર્થ જ ખોવાઈ જાય? અને શું સુલભ બનાવવા જતાં આપણે એના મૂળ સત્વને જ ક્યાંક નબળું પાડી દઈએ છીએ? નવલરામના સમયની આ ચર્ચા આપણને યાદ અપાવે છે કે માહિતી કે કલાકૃતિને આપણે કઈ રીતે રજૂ કરીએ છીએ, આપણી પદ્ધતિ કઈ છે, એ જ એના અર્થઘટન અને એના પ્રભાવને નક્કી કરે છે. આ સંતુલન કેવી રીતે જાળવવું એક સતત ચાલતો પડકાર છે.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.